તારીખ 24/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 તથા ડાયરીના બોલ નંબર 1626-1628 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 821
જિજ્ઞાસા વચનામૃતમાં એમ આવે છે કે સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખવાનું ફળ બહુ મોટું છે, મહત્ફળ છે, તો ત્યાં તેઓનો કહેવાનો આશય શું છે? 504 નંબરનો જે પત્ર આપણે ચાલ્યો એના ઉપર જ આ પ્રશ્ન ચાલ્યો છે. સમાધાન. પ્રથમ તો સજીવન મૂર્તિના પ્રત્યક્ષ યોગ વિના અને અંતર પરિણતિના પ્રત્યક્ષ યોગ વિના તેમને અંતર પરિણતિના દર્શન થતા નથી. કોઈ પરોક્ષ મહાપુરુષ હોય તો એની પરિણતિ ક્યાંથી દેખાય? પ્રત્યક્ષ હોય અને એનો પરિચય હોય, પ્રત્યક્ષ પણ હોય અને પરિચય હોય તો એની અંતર પરિણતિના દર્શન થાય. અને અંતર પરિણતિના દર્શન થયા વિના ઓળખાણ થતી નથી. ત્રણ પ્રકારે તે સજીવન મૂર્તિ બિરાજે છે. સર્વજ્ઞ, નિર્ગ્રંથ મુનિરાજ અને સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ શ્રાવક. પ્રથમના બે પદવાળાની બાહ્ય દશા અત્યંત ત્યાગની હોવાથી બાહ્ય દ્રષ્ટિવાનને પણ શંકાનો અવકાશ નહીવત છે. મુનિરાજ સર્વસંગ પરિત્યાગી છે, નગ્ન દિગંબર છે, કોઈની પણ અપેક્ષા નથી અને કોઈની વ્યવસ્થા પણ એ સ્વીકારતા નથી. રહેવાની જમવાની કોઈ વ્યવસ્થા સ્વીકારતા નથી, પરિગ્રહ છે એને. એટલે એમના ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. સર્વજ્ઞ વિતરાગ તો ધ્યાનસ્થ દશામાં જ હોય છે, એટલે એમની તો કોઈ પ્રવૃત્તિ પણ નથી કે કાંઈ શંકાનું કારણ રાખી શકાય. પરંતુ તેમની અંતર વિતરાગ પરિણતિ અતિ સૂક્ષ્મ છે. કાલે હવે ચર્ચામાં લીધું હતું આપણે, જેમ જેમ ઉપરના ગુણસ્થાને જાય તેમ તેમ માર્ગ સાંકડો છે અને પરિણામ વધારેમાં વધારે સૂક્ષ્મ થાય છે. કેમ કે સ્વભાવ સૂક્ષ્મ છે અને એ સ્વભાવ આકારે પરિણામો થતા જાય છે. જે મુમુક્ષુની ભૂમિકામાં ઓળખાય કે પકડાય તેવી ક્ષમતા પ્રાય ત્યાં હોતી નથી. સમ્યક દ્રષ્ટિની પરિણતિ જે ઉત્કૃષ્ટ અથવા ઉત્તમ મોક્ષુ હોય તે ઓળખી શકે તેવી છે. બધા ઓળખી શકે એવું નથી બનતું. પરંતુ બાહ્ય દશામાં શંકા ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ ઘણી છે. રાગ દ્વેષ અને ચારિત્ર મોહ એના પરિણામો અને પ્રવૃત્તિ બધી દેખાય છે. એટલે શંકા ઉત્પન્ન થવાની સ્થિતિ ઘણી છે.
બરાબર.
તેવી જ રીતે તેથી જ ત્રણેય સજીવન મૂર્તોનો યોગ અનંતકાળમાં અનંતવાર થવા છતાં આજ સુધી ઓળખાણ થયું નથી. એટલે કે પહેલું સંકિત જ થયું નથી. 751 પ્રમાણે પહેલું સંકિત થયું નથી. ત્રણેયમાં સમ્યક તો સામાન્ય છે. શુક્લ ધ્યાન ત્રણેયમાં સામાન્ય નથી, એમ કેવળ જ્ઞાન પણ સામાન્ય નથી. સમ્યક દર્શન ત્રણેયમાં એક સરખું છે, સામાન્ય છે એટલે એક સરખું છે. તેથી જો તે એક સમ્યકત્વ પણ ઓળખાય તો ત્રણેયની શ્રદ્ધા થાય અને વિતરાગતાથી ઓળખાય તેવો સિદ્ધાંત ગ્રહણ કરતા. હવે બીજી રીતે લઈએ કે ભાઈ વિતરાગતાથી ઓળખે તો શું વાંધો? સમ્યક દ્રષ્ટિ માટે પ્રગટ નહીં દેખાવાથી, સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તમાં વિતરાગતા સ્પષ્ટ નથી દેખાતી, ચોખ્ખી નથી દેખાતી, એટલે અવ્યાપ્તિ દોષ આવે છે. એ બહુ જઘન્ય અંશ છે, વિતરાગતા છે. અવ્યાપ્તિ એટલે વિતરાગતા બધે ત્રણમાં વ્યાપેલી નથી, સમ્યક દ્રષ્ટિમાં એની અવ્યાપ્તિ છે, એ દોષ આવે છે. જ્યારે સમ્યકત્વમાં તેવો દોષ આવતો નથી, કેમ કે સમ્યક્ત ત્રણેયમાં વ્યાપે છે. તેથી સર્વજ્ઞને પણ સમ્યક્ત્વ પણ ઓળખતા તેનું ફળ મહત છે, એટલે કે નિર્વાણ પદ છે. એનું ફળ શું છે? નિર્વાણ પદ છે, કેમ કે પહેલું સંપિત થયું અને બીજું થવાનું અને ત્રીજું થવાનું, કેમ કે તેમાં સ્વભાવ દર્શન છે. સમ્યક્ત્વને ઓળખવામાં પણ સ્વભાવ દર્શન છે. કાલે આપણે વાત થઈ હતી સમ્યક દ્રષ્ટિપણું એટલે દ્રવ્ય દ્રષ્ટિપણું, દ્રવ્ય સ્વભાવ એની દ્રષ્ટિ થઈ છે. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ તેને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ. એટલે ત્યાં ઓળખાણમાં સ્વભાવને ઓળખાણ છે, જે સમ્યક દ્રષ્ટિની ઓળખાણ છે તો ત્યાં દ્રવ્ય દ્રષ્ટિની ઓળખાણ છે, એટલે સ્વભાવની ઓળખાણ છે. તે સ્વભાવ દર્શન થયા વિના સર્વજ્ઞને સર્વજ્ઞપણે માનવાનો આત્મ પ્રત્યે કાંઈ ફળ નથી એમ તેમનો કહેવાનો આશય છે. એ ઓળખીને માનો ત્યાં તો તમને સાર્થક છે. ઓછા વગર ભલે તમે માનો અને પૂજા ભક્તિ કરો, એનું કોઈ આત્મ પ્રત્યે ફળ નથી આવવાનો. પછી એ પ્રશ્ન અનુસંધાનમાં છે. પ્રશ્ન બીજો, તે સજીવન મૂર્તિને સમ્યકપણે ઓળખવા એટલે શું, અને તે કેવી રીતે ઓળખવા? સમાધાન, બાહ્ય દ્રષ્ટિવાન જીવને સંકિત સમજાતું નથી, કારણ કે સમ્યકત્વ એ અંતરદ્રષ્ટિનો વિષય છે. એટલે કે કોઈના ત્યાગ ઉપરથી કે કોઈની ભાષા ઉપરથી, વિદવત્તા ઉપરથી, બાહ્ય જ્ઞાન અને બાહ્ય ત્યાગ એના ઉપરથી સમ્યક દર્શન નથી ઓળખાતું. સમ્યકત્વ અંતરદ્રષ્ટિનો વિષય છે, તે જીવનું અંતર્મુખી પરિણમન છે. અંતરાત્મવૃત્તિવાળા જીવને સજીવન મૂર્તિના પ્રત્યક્ષ સમાગમે શું આશરો છે? અંતરાત્મવૃત્તિવાળા જીવને એટલે જેને અંતર્મુખ થવું છે એવી જેની વૃત્તિ છે, અંતરાત્મામાં જેને જવું છે, અંતરાત્મા જેને પ્રગટ કરવો છે, એવી વૃત્તિવાળા જીવને સજીવન મૂર્તિના પ્રત્યક્ષ સમાગમે તથારૂપ સત્સંગ પ્રાપ્ત થયે, ઓળખવાની પરમ જિજ્ઞાસા થયે, સત્સંગ પ્રાપ્ત થયે અને ઓળખવાની પણ પરમ જિજ્ઞાસા થયે તે ઓળખાય છે, એ વાત ગોપાળદેવે 254 પત્રમાં લીધી છે. કે ક્યારે સત્પુરુષ ક્યારે ઓળખાય, કે ઓળખવાની પરમ જિજ્ઞાસા થાય ત્યારે ઓળખાય. એ ઓળખવાની જે પરમ જિજ્ઞાસા છે એ જરા વિસ્તારથી લઈએ. એવું યોગ્ય લાયક મુમુક્ષુ છે અને એને કોઈ સત્પુરુષનો યોગ થાય છે તો એમાં એની દ્રષ્ટિ ક્યાં છે એ ખાસ જોવે છે. દ્રષ્ટિ કો લક્ષમાં કેન્દ્ર સ્થાનમાં શું છે એમ કહો, એ જોવાનો એ પ્રયાસ કરે છે. એટલે ગમે તે વાત આવે પણ ફેરવી ફેરવીને એ સ્વભાવ ઉપર આવે છે, કેમ કે એમાં દ્રષ્ટિમાં એક વસ્તુ છે એટલે સ્વભાવ ઉપર આવે છે અને એ જોવાની જિજ્ઞાસા હોય છે એને જોવા મળે છે. પરિણામની સ્વાભિમુખ દિશા સૂચવતો આ વાચક શબ્દ છે, સમ્યક છે, એ દિશા સૂચવતો શબ્દ છે. સંસ્કૃત ભાષાના હિસાબે સ્વાભિમુખ પણ બતાવે છે. તેનું વાચ્ય ભાવભાષણ રૂપે થવાથી, શું તેનું વાચ્ય સમજાવ્યાથી નહીં, ભાવભાષણ એટલે પરિણામ બનાવે, તેનું વાચ્ય ભાવભાષણ રૂપે સમજાયાથી તેની ઓળખાણ થાય છે. આત્મા સ્વભાવે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. જે આત્મ સ્વરૂપ છે એ તો અંતર્મુખ, પૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. કેવી રીતે નક્કી થાય છે? કે જે જ્ઞાન સામાન્ય છે એ સદાય વૈદ્ય વેદક ભાવે બધા જ જીવોને છે, જ્ઞાની કે અજ્ઞાની. અજ્ઞાનીને માલુમ પડતું નથી, એટલું જ છે. હવે વૈદ્ય વેદક ભાવે જે જ્ઞાન છે, જ્ઞાન જ વેદે છે, જ્ઞાન જ વેદાય છે, એક જ પર્યાયમાં છે, બે પર્યાય નથી. વેદાજ્ઞાન પર્યાય બીજી ને વેદક પર્યાય બીજી, એમ એક જ પર્યાય વેદક છે અને તે જ વેદાય છે. ત્યાં બહિર્મુખ પણ કેવી રીતે હોય? અને એવું અનાદિ અનંત પરિણમન અંતરંગમાં હોવાથી ત્યાંથી એનો સ્વભાવ ગ્રહણ થાય છે. સ્વભાવ ત્યાંથી ગ્રહણ થાય છે કે આત્મા જ પૂરેપૂરો સર્વથા અંતર્મુખ સ્વભાવી છે. આત્મા જ આવો સ્વભાવવાળો છે. એક અંશે પણ પરિણામનું બહિર્મુખ થવું એ સ્વભાવ નથી, પરંતુ વિભાવ છે. કોઈ પણ પરિણામ હોય, જ્ઞાનનું હોય, ચારિત્રનું હોય, ગમે તે હોય, પુરુષાર્થનું હોય, એ વિભાવ છે, સ્વભાવ નથી. આત્મા સ્વભાવે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. જે પૂર્ણ દશામાં જ પ્રગટ થાય છે. પરિપૂર્ણ અંતર્મુખ પણ ક્યાં? કેવળ જ્ઞાન થાય ત્યારે પ્રગટ થઈ જાય છે. એ પ્રગટ થયું એમ સૂચવે છે, શું સૂચવે છે? કે સ્વરૂપ પણ એવું જ હતું, કેમ કે પૂર્ણ સ્વરૂપ આકારે દશા છે. મોક્ષમાં સંપૂર્ણ જેવું સ્વરૂપ છે એવી જ દશા છે, ફેર નથી કાંઈ. તો સંપૂર્ણ અંતર્મુખ પણ ત્યાં છે, એવું શું બતાવે છે? કે સ્વભાવ એવો હતો. અને એનો સેમ્પલ વિદ્ય વેદક ભાવે કોઈ પણ છદ્મસ્થને જોવા મળે છે. ત્યારે કે ઉપયોગ એના ઉપર લઈ જાય ત્યારે. જ્ઞાન સામાન્ય કે જે વૈદ્ય વેદક ભાવે છે એના ઉપર જ્ઞાન વિશેષ એના ઉપર લઈ જાય. જ્ઞાન વિશેષને, જે જ્ઞાન વિશેષ પર સન્મુખ છે, એને વાળીને અંદરમાં લઈ જાય અને પોતાના વેદનને ગ્રહણ કરે ત્યારે એને પોતાનો સ્વભાવ સમજાય છે. જે પૂર્ણ દશામાં પ્રગટ થાય છે અને વચન અગોચર છે, તેથી કોઈ તેને કહેવા સમર્થ નથી, પરંતુ તે જ્ઞાન ગોચર અવશ્ય છે. સમ્યક્ત્વ જ્યારે સમજાય છે ત્યારે જ્ઞાનીના વચનો અને શાસ્ત્ર વચનોમાં રહેલો સમ્યક આશય પણ ગ્રહણ થાય છે. જો જ્યારે સમ્યક્ત્વ સમજાય છે ત્યારે જ્ઞાનીના વચનમાં રહેલો અથવા શાસ્ત્ર વચનમાં રહેલો જે સમ્યક આશય તે પણ સમજાય છે. અર્થાત પ્રતિપાદન કરનારની સમ્યક્તા, પ્રતિપાદનની જે સમ્યક્તા છે એ નજરે ચડે છે, એ નજરમાં આવે છે. જી આશય, આશય એટલે ઈરાદો, આશય માને ઈરાદા. તો કહેને વાલે કા જો સમ્યક ઈરાદા હૈ વો સમજ મેં આતા હૈ. એસા તેથી કહેનારની ઓળખાણ પણ થાય છે. એમ વાણી ઉપરથી ભાવો પકડાય છે અને એ ભાવો સમ્યક પ્રકારે પરિણમે છે એમ સ્પષ્ટ માલુમ પડે છે. જે જે ભાવો અને જે જે વચનો પરસન્મુખતા અને બાહ્ય દ્રષ્ટિપણ છોડાવે અને જે જે ભાવો અંતર્મુખ થાય અથવા અંતર્મુખ થવાના કારણભૂત થાય તથા જે જે વચનો અંતર્મુખ થવાના કારણભૂત થાય તે સર્વ ભાવો અને વચનો સ્વાનુભવી પુરુષના સમ્યક છે. આ લક્ષણોથી અતિ સૂક્ષ્મ એવું સમ્યક્ત્વ પરખવા યોગ્ય છે અથવા ઓળખવા યોગ્ય છે. પૂરું થાય છે ને ત્રણ જતા ને હા એ કારણ પૂરું થાય. પંચાધ્યાયની ગાથા ઉપરથી લીધું છે. પંચાધ્યાયી ઉત્તરાર્થ ગાથા 400માં સમ્યક્ત્વને અતિ સૂક્ષ્મ કહેલ છે અને તેથી તે કહી શકાતું નથી તેમ કહેલ છે. તો તેનો પરમાર્થ શું છે? એમાંથી આત્મકલ્યાણનો અર્થ શું કાઢવો? પરમાર્થ એટલે પ્રયોજનભૂત અર્થ શું કાઢવો? શાસ્ત્રકારે તો ગાથા લખી નાખે કે સમ્યક્ત્વ અતિ સૂક્ષ્મ છે અને ભાષાને અગોચર છે માટે કોઈ કહેવા સાંભળવા માટે સમર્થ નથી. એમાં એ શાસ્ત્ર વચનમાંથી પોતે શું પરમાર્થ કાઢવો? એમાંથી આત્મકલ્યાણ શું થાય એવી રીતે શું દ્રષ્ટિકોણ અપનાવવો? કે પછી માંડી વાળવી વાત ને કે ભાઈ આ તો કંઈ ખબર પડે એવી વાત નથી, એનો પરમાર્થ નથી. વસ્તુતઃ સમ્યક્ત્વ અતિ સૂક્ષ્મ છે જ. વસ્તુતઃ સમ્યક્ત્વ અતિ સૂક્ષ્મ ભાષામાં ગોચરમ એમ લીધું છે એટલે વાસ્તવિકતાએ વસ્તુતાએ સમ્યક્ત્વ અતિ સૂક્ષ્મ છે જ અને તેથી સુગમપણે મુમુક્ષુને સમજાતું નથી. પણ એ સમ્યક્ત્વ જ્ઞાનની નિર્મળતા એ સમજાય છે એટલે ઉત્તમ કોટિના મુમુક્ષુને જે જ્ઞાનની નિર્મળતા આવી હોય એનાથી સમજાય છે ઓળખાય છે. 335 પત્રમાં કૃપાળુદેવે એ વાત લીધી છે કે જે માત્ર સત્પુરુષને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે તેવો થાય છે એટલે સત્પુરુષ થાય છે તે અને તે ઉત્તમ કોટિના મુમુક્ષુ કહેવા યોગ્ય છે એટલું વાક્ય પડ્યું છે. તો એનો અર્થ શું થયો? કે જે માત્ર સત્પુરુષને ઈચ્છે છે એટલે ચાહે છે. મને સત્પુરુષ સિવાય કોઈ ન જોઈએ, સંસારના પદાર્થો ન જોઈએ અને કોઈ સ્થાન પણ ન જોઈએ. બે ચીજ નડે છે, એક માન એટલે સ્થાન અને એક લોભ એટલે કાંઈ ને કાંઈ ઈચ્છે છે. જે ખાસ કરીને એક શબ્દમાં કહીએ તો અનુકૂળતાને બધા ઈચ્છે છે. તમામ સંસારી જીવો અનુકૂળતાને ઈચ્છે છે, કોઈ પ્રતિકૂળતાને ઈચ્છતો નથી. જ્યાં સુધી આ લોભ અને માનની અપેક્ષાવૃત્તિ છે ત્યાં સુધી જે સત્પુરુષને ઈચ્છતો નથી. એટલે જે લીધું ને આપણે કાલના 1778માં એ વાત લીધી કે જે પરમ ભક્તિ આવે છે ત્યારે પ્રતિબંધ બધા છૂટે છે. આ બાજુ સત્પુરુષની ભક્તિએ ખૂબ કરે અને ઘરે જાય એટલે સંસાર ભક્તિએ ખૂબ કરે, સંસારી કુટુંબીઓ પણ વાલા લાગે અને સત્પુરુષ પણ વાલા લાગે, બે નથી બનતો. એ પારકા થતા થઈ જાય છે, સત્પુરુષ પોતાના થતા એમાં પારકા પણ આવે છે. કાલે લીધું તો આપણે એટલે જે માત્ર સત્પુરુષને ઈચ્છે છે, સત્પુરુષને ઈચ્છે છે એમ નથી લીધો, એક શબ્દ લીધો છે માત્ર સત્પુરુષને ઈચ્છે છે એટલે બીજું કાંઈ નહીં, તેને ઓળખાય છે, એ સિવાય ઓળખાય નહીં એમ કે છે. તેને ઓળખાય છે અને જેને ઓળખાય છે એને એની ભજના થઈ જાય છે. સુભાષભાઈને જુઓ, અમારે તો તમારી ભજના છે, આવો તો સારી વાત છે, ન આવો તો અમને તો તમારી જ ભજના છે, એને ભજના થઈ જાય છે એને. બસ આ દશા થઈ બધેથી ઉઠી જશે, પછી એને ક્યાંય પ્રતિબંધ નહીં રહે. એટલે સમ્યક્ત્વ જ્ઞાનની નિર્મળતા એ સમજાય છે, એ ભક્તિથી નિર્મળતા આવે, પરમ ભક્તિથી. અને અતિ સૂક્ષ્મતાને લીધે વચનો ગોચર છે તેમ વસ્તુ સ્થિતિ એ છે. આથી પરમાર્થ એવો લક્ષિત થાય છે કે પરમાર્થ એમાંથી શું નીકળે છે કે સમ્યક્ત્વ કે સમ્યક્ત્વી તે કહેવા સાંભળવાનો વિષય નથી. જેમ કે કોઈ પૂછે કે તમે સત્પુરુષ ઓળખાય એ વાત કરો ને, તમે કહો અમારે સાંભળવી છે, તો કે કેવા સાંભળવાનો વિષય નથી. કેમ કે કહેવાથી તને નહીં સમજાય, સાંભળવા મળશે તો પણ તને નહીં સમજાય. એ અમુક હદે પરિણમન આવે ત્યારે જ સમજાય છે, ત્યાં સુધી નથી સમજાતો. સમ્યક્ત્વી કે સમ્યક્ત્વ તે કહેવા સાંભળવાનો વિષય નથી, પરંતુ જ્ઞાન ગોચર કરવાનો વિષય છે, જ્ઞાનમાં લેવાનો વિષય છે, માત્ર કહેવા સાંભળવાનો વિષય નથી. ત્યારે કોઈ એમ કે કોઈ કહે ને અમે સાંભળીએ તો પછી એનું જ્ઞાન કરવા માટે તો એ મારો સાંભળવાનો પ્રયત્ન હોય છે, આટલો આટલો તર્ક થાય. તમે કહો અમે સાંભળીએ પણ માત્ર સાંભળતા નથી, એ વિષયનું અમે જ્ઞાન કરવા માંગીએ છીએ એટલે તમને કહેવડાવીએ છીએ અને અમે સાંભળીએ છીએ, તો કે નહીં. અમુક હદે એના પ્રયોગે ચડ્યા હોય, એનો પ્રયત્ન ચાલતો હોય ત્યારે જ એ ઓળખાય છે. એ પ્રયોગ પ્રયાસ એને લઈને ઉત્પન્ન નિર્મળતા, એ નિર્મળતામાં એ ઓળખાય છે. સાંભળવાથી ઓળખાય ઓળખાઈ જતું નથી, જ્ઞાન થઈ જતું નથી. આપણે દ્રષ્ટાંત લઈએ, પરિભ્રમણનું દુઃખ કેટલું આનંદ, તો એક મરણ કરતા આનંદ ગુણો, કેમ કે એમાં તો મરણને જન્મ બધા આવી ગયા અને બીજા ચાર ગતિના દુઃખ આવી ગયા સર્વ પ્રકારના. સાંભળ્યું કે એમાં અનંત દુઃખ છે પરિભ્રમણમાં, તો સાંભળવાથી જ્ઞાન થયું કે ન થયું, નથી થયું એની ચિંતના ઊભી થાય. એ સાંભળતા એની ચિંતના ઊભી થાય ત્યારે એને પારમાર્થિક દ્રષ્ટિએ સાંભળ્યું કહેવાય. જો ચિંતના ઊભી ન થાય તો એ સાંભળ્યું કે ન સાંભળ્યું એમાં શું ફરક છે? કાંઈ ફરક નથી. એવું સત્પુરુષના વિષયમાં છે, એવું જ આત્માના વિષયમાં છે. સાંભળવા મળે છે પણ પોતાને ફીલ ન થાય તો એ સાંભળ્યું ખરેખર સમજાણું નથી. પણ આવે જ છે એવું નથી, આવે પણ છે અને નથી પણ આવતું, બે બને છે ને. સાંભળવાથી કોઈને ફિલિંગ થાય છે અને કોઈને ફિલિંગ નથી થતું.
ફિલિંગથી સમજાય છે,
હે?
ફિલિંગ પૂરું સમજાય છે ને?
નહીં, એમ કે પહેલાં સાંભળ્યું પછી ફિલિંગ આવી ને, અને પહેલાં સાંભળ્યું ને ન પણ ફિલિંગ આવી, તો એ સાંભળવાનું તો પહેલાં બને છે, એનો વાંધો નથી. પણ જો સાંભળીને એનો અસર ન આવે, એની ફિલિંગ ન આવે, તો સાંભળ્યું કે ન સાંભળ્યું બધું સરખું થાય છે, એમાં કાંઈ ફરક નથી રહેતો. પરિણમનમાં આવે છે, અંદરનો વિષય છે. પરલક્ષી જ્ઞાનમાં સાંભળવા અગિયાર અંગ નવ પૂર્વનો વિષય આવી ગયો, વાંચવામાં સાંભળવામાં નિષ્ફળ પણ અનંત વાર ગયો, એટલે એના ઉપર વજન નહીં આવવું જોઈએ. કે સાંભળવા તો મળે છે ને, સાંભળીએ તો છીએ ને, જો એના ઉપર વજન ગયો તો ફિલિંગ ઉપર વજન નહીં આવે. સાંભળ્યું તો ખરું પણ ફિલિંગ કેમ ન આવે, એમ વજન જવું જોઈએ. કેમ ન આવે? મારો એવો કયો પ્રકાર છે કે ફિલિંગ નથી આવતી? એમ જેને સંસાર ઉપાદે છે, શું એને ફિલિંગ નથી આવતી? કેમ કે પરિભ્રમણમાં આખા સંસારનું હેય પણ છે. ન જોઈએ, કોઈ પણ ભોગે ન જોઈએ. 128માં પત્ર પ્રમાણે ન જોઈએ એમ નહીં, કોઈ પણ ભોગે સંસાર ન જોઈએ. આ સંસારના જન્મ મરણના દુઃખો કોઈ પણ ભોગે મારે ન જોઈએ. એક મૃત્યુની સામે પણ ગમે તેટલી કોસ્ટ ચૂકવવા માણસ તૈયાર થાય છે કે નહીં? મૃત્યુથી બચાતું હોય તો કોસ્ટનો વિચાર કરે છે? અત્યારે કોઈ નહીં કરે. આપણી શક્તિ છે કે કેમ એ પછી જોશે, પહેલાં બચી જાઓ. આ બધા જ જીવનનો અભિપ્રાય છે. એક મૃત્યુને માટે પણ આપણે પૂરી કોસ્ટ ચૂકવવા તૈયાર છીએ, તો અનંત જન્મ મરણ માટે એના પ્રમાણમાં તો આવવું જોઈએ કે ના આવવું જોઈએ? એનું પ્રમાણ નથી આવતું, એટલે એની ચિંતા આવતી નથી. અંતરાત્મ વૃત્તિ હોય એ શોધતો હોય છે માર્ગને, અને જે માર્ગને શોધતો હોય છે એવી જિજ્ઞાસામાં ઊભો હોય છે, એને માર્ગ બતાવનાર મળે ત્યારે એને એ માર્ગ દેખાય છે, નહીતર નથી દેખાતો. પોતે શોધતો ન હોય, અને એના માટે આપણે પત્ર આવી ગયો કે પરમાર્થનો વિષય ગમે તેટલો સ્પષ્ટ કહેવામાં આવ્યો હોય કે લખવામાં આવતો હોય, તો પણ જે મુમુક્ષુએ આજ્ઞાંકિતપણે સત્સંગને ઉપાયશો નથી, તેને તે સ્પષ્ટતા સમજાતી નથી. આ પણ વાત લીધી છે, ઘણો પ્રકાશ પડ્યો છે. એ 472 પત્રમાં આપણે આવી ગયા, 472માં એ વાત છે. તેથી તે કહેવા સાંભળવાનો વિષય નથી, પરંતુ જ્ઞાન ગોચર કરવાનો વિષય છે. તેથી તે પ્રકારે જ ઓળખવા પ્રયત્ન કરવો યોગ્ય છે, અન્યથા પ્રકારે પ્રયત્ન કરવા યોગ્ય પણ નથી. કેમકે જે પ્રકારે જે કામ હોય ત્યાં સુધી બધું નકામો. જીવને છૂટવું નથી, અંદરથી અંતરથી છૂટવું નથી, એ દર્શન મોહનું પ્રાબલ્ય દર્શાવે છે. નહીતર આવા દુઃખને કોણ પસંદ કરે? સંસારના અનંતા દુઃખ કોઈ પસંદ કરવા જેવી તો ચીજ નથી, તો છતાં પણ મોહથી એ વાત ગ્રહણ થતી નથી, સમજાતી નથી, એ મોહનું જ પ્રાબલ્ય છે. ચાલતા સ્વાધ્યાયમાં આપણે 508 નંબરનો કૃપાળુદેવનો પત્ર છે, 409. પરમ સ્નેહી શ્રી સુભાન, આપનો કાગળ એક સ્વવિગત મળ્યો હતો, ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી, એ ક્ષમા કરશો. કામકાજ ઉત્તર નથી લખી શકાય, પછી આપણે કોઈ સભાગભાઈને આવતા નથી ને પત્ર, જેઠ મહિના ચાલે છે, આસો મહિનામાં આવશે. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે, એટલે આ જે વેપારમાં રોકાવું થાય છે એનો ખેદ થાય છે. આવો જો આ દેહમાં ઘણા વખત સુધી વર્ત્યા કરે તો સમાધિ દશાએ જે લક્ષ છે તે લક્ષ એમને એમ અપ્રધાનપણે રાખવા પડે, અને જેમાં અત્યંત અપ્રમાદયોગ ઘટે છે તેમાં પ્રમાદયોગ જેવું થાય. શું કહે છે કે આવો ઉદય જે છે ને આમના વેપારની પ્રવૃત્તિમાં તમે જાય તો સમાધિ દશાએ જે લક્ષ છે, પૂર્ણ થવાનું લક્ષ છે, એને ગૌણ કરવું પડે, અપ્રધાનપણે રાખવું પડે એટલે ગૌણ કરવું પડે, એમાં એમાં વખત યોજાય પ્રવૃત્તિમાં. તો એ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિના પરિણામ તે જ પ્રમાદ છે. અપ્રમાદ યોગ એટલે ઉગ્રતાથી સાધનામાં આવવું, તે અપ્રમાદપણું છે. અને શિથિલપણે સાધનામાં જ રહેવું જ્ઞાનીને પણ તે એનો પ્રમાદ યોગ છે. એ બધી ભૂમિકામાં લઈ લીધું, ચોથે પાંચમે છઠ્ઠે સાતમે સ્થાને. કદાપિ તેમ નહીં તો પણ આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિ યોગ્ય જણાતો નથી, પ્રત્યક્ષ રસ રહિત એવું સ્વરૂપ દેખાય છે. સ્પષ્ટ વાત તો આ છે કે આ સંસારમાં રુચિ કરવા જેવી વાત શું છે? કોઈ રુચિ કરવા જેવું કાંઈ છે જ નહીં. સંસારનું સ્વરૂપ પ્રત્યક્ષ રસ રહિત એવું દેખાય છે, આ જ્ઞાનીની નજર છે. કોઈ અનુકૂળતાની કલ્પના નથી, રસ આવે જીવને, કોઈ અનુકૂળતાની કલ્પના નથી, સુખ બુદ્ધિ ક્યાંય નથી, રસ આવે. એટલે ઉદય છે એમાં વેઠની જેમ વેઠિયા કામ કરે એવી રીતે કામ કરવું પડે છે, કરવું નથી પણ કરવું પડે છે. તેને વિશે કે સંસારને વિશે જરૂર સદવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં એવો નિશ્ચય વર્તે છે, એવો અમને નિશ્ચય વર્તે છે. કે જે આત્મકલ્યાણનો વિચાર હોય, સદવિચારવાન એટલે આત્મકલ્યાણનો જેને વિચાર હોય એને થોડી પણ રુચિ થાય એવું નથી, ક્યાંય જરાય ક્યાંય રુચિ થાય એવું નથી, એવો અમને નિશ્ચય વર્તે છે. આ સ્પષ્ટ એમનું પરિણામ છે. ભલે એ વેપારની પ્રવૃત્તિ કરે છે, સુભાગભાઈને ઉત્તર લખવાનો પણ સમય મળતો નથી, તો પણ પરિણામ સ્પષ્ટ છે, જરાય રસ નથી. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે, ભાવ ભ્રમણનો ભય મુનિઓને પણ છે, જ્ઞાનીઓને નહીં, મોક્ષોને તો હોય જ, નાનીઓને હોય મુનિઓને પણ વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી. એટલે ભયરૂપ લાગવા પાછળનો હેતુ શું, કારણ શું, કેમ ભય લાગ્યો? માત્ર એમાં શુદ્ધ એવું આત્મ સ્વરૂપ અપ્રધાન રાખીને વર્તવું થાય છે, તેથી મોટો ત્રાસ વર્તે છે, ત્રાસી દઈએ છે. વેપારની પ્રવૃત્તિથી ત્રાસ થઈ જાય છે, એવી એમની હાલત છે. તો રસ ક્યાંથી આવે? જેનાથી ત્રાસી જાય એને રસ ક્યાંથી આવે? કેટલામું વર્ષ છે? 27મું વર્ષ છે. ભર યુવાન વયમાં છે. 24, 25, 26, 27 બધા વર્ષના પત્રો વાંચો, આવો એક જ પ્રકાર દેખાશે. નહીંતર તો એમણે યુવાનીમાં પ્રવેશ કર્યો છે અને વ્યાપારમાં પણ બધું લાંબા વર્ષ નથી ગયા, પણ પરિણામ સાવ બદલાઈ ગયા છે, ઉલટા જ ચાલે છે. આજકાલ માણસને હોશ આવે, કેમ કે સફળતા મળતી હોય. એમને સફળતા ઘણી મળી છે વ્યાપારમાં, પરિણમનની અંદર આત્મ સ્વરૂપને ગૌણ કરવાનો પ્રકાર જોઈને ત્રાસ થાય છે, ત્રાસી જાય છે. અને નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે. સર્વસ્વ પણ એ સ્વરૂપની જ ઉપાદેયતા હોય છે, કેમ કે દ્રષ્ટિ છે ને એનું આચરણ અપેક્ષાએ જો વર્ણન કરીએ તો સર્વસ્વ પણ એ દ્રષ્ટિમાં સ્વરૂપ જ ઉપાદેય છે, કોઈ પણ અંશે સંસાર ઉપાદેય નથી, કોઈ પણ અંશે નથી. હા, એ ઓળખવાના પાસાઓમાં એક પાસું એ લીધું છે. અને નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે, તથાપિ હજુ તો અંતરાય સંભવે છે અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે. અંતરાય સંભવે છે એટલે એમને પોતાને જ્ઞાન છે કે હજી સર્વસંગ પરિત્યાગ કરી અને કેવળ એક ધારાએ, ધારા પ્રવાહ રૂપે આત્મસાધનામાં રહીએ, એમાં અંતરાય, ઉદયનો અંતરાય જે દેખાય છે, ઉદયની પરિસ્થિતિ જોઈને એ જ્ઞાન એમને થયું છે. તથાપિ હજુ તો અંતરાય સંભવે છે અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે. એટલે જે ભાગીદારો છે એનો પ્રતિબંધ હતો, એ લોકોનો અનુકૂળ અનુબોધના વાળું પરિણમન નહોતું. તેમજ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિશે પરાણી સ્થિતિ છે. મીઠું જેમ મીઠાનો કોઈ ફાકડો મારે અને કેવું ખારું દૂધવા જેવું લાગે, એમ બીજા પણ અનેક વિકલ્પો એવા છે સંસાર સંબંધીના કે આ સંસાર ખારો લાગ્યો છે અને એ સંસારને વિશે પરાણે પરાણે સ્થિતિ છે. પરાણે રહેવું પડે છે, બળાત્કારે રહેવું પડે છે. અભિપ્રાયમાં બિલકુલ રહેવાનો અભિપ્રાય નથી, પણ કોઈ એવી જ પરિસ્થિતિમાં પરાણે પરાણે પણ રહેવું પડે છે. તમે કેટલાક પ્રશ્નો લખો છો તે ઉત્તર યોગ્ય હોય છે, છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે. વેપારમાં એટલું સતત પ્રવર્તિ રહે છે કે નિરાતે લખવા બેસે એવો અવકાશ મળતો નથી. તથા ઉપર જણાવેલો એવો ચિત્તનો ખેદ રહે છે તે છે. ક્યારેક અવકાશ મળે ત્યારે ચિત્ત આ રીતે ખેદમાં ચડી જાય, અરે રે આમનામાં દિવસો નીકળી જાય છે, આમનામાં સમય આયુષ્ય નીકળી જાય છે. એટલે પણ ઉત્તર લખવાના મૂડમાં આવતા નથી. એ 508 નંબરનો પત્ર સમાપ્ત. પછી 511 નંબરનો છે પત્ર. એ વખતે સુભાગભાઈ પાછા ફરીને અંજાર ગયા છે. અગાઉ પણ અંજાર ગયા હતા, પાછા આ દિવસોમાં ફરીને અંજાર ગયા છે. આપનો સ્વવિગત કાગળ 1 તથા પત્તુ 1 પ્રાપ્ત થયું છે. 2, તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. જે પ્રશ્ન લખ્યા છે એ મુમુક્ષુ જીવે જરૂર વિચારવા યોગ્ય છે. આ પત્ર એમણે વિસ્તારથી પછી લખ્યો છે. જે જે સાધન આ જીવે પૂર્વે કાળ કર્યા છે તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી, એ વાત અંદેશા રહિત લાગે છે. શું કહે છે? જીવે ધર્મ સાધન ભૂતકાળમાં અનેક અનેક પ્રકારે કર્યા છે, જ્ઞાનીની આજ્ઞાએ નહીં. જ્ઞાનીએ કહ્યું એ પ્રમાણે નહીં, પોતાને મન ફાવે એ રીતે બધું કર્યું છે. એ વાત અમને નિશંક લાગે છે. કેમ કે જો જ્ઞાનીની આજ્ઞા એ કર્યું હોય તો અત્યારે એનું પરિભ્રમણ હોય નહીં, છૂટી જ જાય. જ્ઞાનીની આજ્ઞાને વિચારવામાં આવે તો એ દર્શન મોહ ઉપર જ એમની લડાઈ છે. દર્શન મોહ સાથેની જ એમની લડાઈ છે. જ્ઞાની અને અજ્ઞાનીના ઉપદેશમાં ફરક જ આ છે. અજ્ઞાની જીવો કાં તો શાસ્ત્ર પાઠે ચડાવી દે અને કાં તો ત્યાગમાં ચડાવી દે. દર્શન મોહને કેમ મારવો અને તે પણ વ્યક્તિગત રીતે જીવની યોગ્યતા જે વર્તમાનમાં છે એમાં એને જે દર્શન મોહ છે એને કેવી રીતે એને મંદ પાડીને અભાવ કરવા સુધી લઈ જવો, એ આખી લાઈન દોરી જ્ઞાનીની આજ્ઞા છે. એ પ્રકારે જો એને જ્ઞાનીની આજ્ઞા ઉપાસે હોય તો એને અત્યારે પરિભ્રમણ હોય નહીં. વર્તમાન પરિભ્રમણ એમ બતાવે છે કે પૂર્વકાળે જેટલા પણ સાધન કર્યા છે એ બધા સ્વચ્છંદે કર્યા છે, પોતાના સ્વચ્છંદથી કર્યા છે, જ્ઞાનીની આજ્ઞામાં રહીને કર્યા નથી. અને એ વાતમાં અમને શંકા પડી જ પડતી નથી. કેમ કે જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. સંસાર પરિભ્રમણ છોડાવવામાં જ જ્ઞાનીનો ઉપદેશ હોય છે, આ સિવાય બીજી વાત નથી. પરિભ્રમણ અને પરિભ્રમણના કારણોને સમજાવે છે અને એને મટવાના ઉપાય ઉપર મુમુક્ષુ જીવને દોરી જાય છે. આ એક જ પ્રકાર છે સત્પુરુષની આજ્ઞામાં અથવા એની લાઈન દોરી છે, આ એક જ પ્રકારની છે. બાકીનો પ્રકાર કોઈ જ્ઞાનીને અનુકૂળ નથી. જ્ઞાનીનો માર્ગ કહો કે તીર્થંકર દેવનો માર્ગ કહો, એક જ છે, એમાં કાંઈ ફરક નથી. પણ તીર્થંકરના નામે અત્યારે ઘણા માર્ગ ચાલે છે એટલે કૃપાળુ દેવે સ્પેસિફાઈ કર્યું છે કે જ્ઞાનીના માર્ગે ચાલો. જ્ઞાનીનો માર્ગ એ તીર્થંકરનો માર્ગ અને તીર્થંકરનો માર્ગ એ જ જ્ઞાનીનો માર્ગ. આમ છે ને, પત્ર બહુ સરસ છે, વિસ્તારવાળો પછી લઈશ.
સુખ ધામયા